તારીખ 11/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 622 623 અને 624 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 362
કાલે વિંચાઈ ગયું છે, થોડો વિશેષ વિચાર કરો. ધ્રુવ દ્રષ્ટિનો વિષય છે, પર્યાય દ્રષ્ટિનો વિષય નથી. તેથી દ્રષ્ટિના વિષયમાં એકનું ધ્રુવ માત્ર ધ્રુવ જ આવે છે, પર્યાય વિષયગત થતી નથી. પોતે પણ નહીં, દ્રષ્ટિ પર્યાય રૂપ છે પોતે પણ નહીં, અને જ્ઞાનાદિ બીજા ગુણની પર્યાય પણ નહીં, ચારિત્રની આનંદની કોઈ પર્યાય નહીં. એમ દ્રષ્ટિના વિષયની એટલી મર્યાદા છે. દ્રષ્ટિ જે રીતે પોતાના નિજ વિષયને વિષય કરે છે, એ પરિણામની પોતાની ખાસ પદ્ધતિ એવી છે કે જેને લઈને પરિણામમાં વિશેષ બળ ઉત્પન્ન થાય છે. એક માત્ર પુરુષાર્થ ગુણમાં જ નહીં, બળ તો એ પુરુષાર્થની પર્યાયથી, પણ સર્વગુણોના પરિણામમાં વિકાસ થવો, વૃદ્ધિગતપણું થવું, એમાં આ પ્રકારનું, ખાસ પ્રકારનું, વિશિષ્ટ પ્રકારનું દ્રષ્ટિનું પરિણામ નિમિત્ત પડે છે. એવી વિશિષ્ટતા જોઈને એની મહત્તા વર્ણવવામાં આવી છે. સમયસાર આદિ શાસ્ત્રમાં એની મહત્તા વર્ણવવામાં આવી છે. હવે દ્રષ્ટિનો વિષય માત્ર ધ્રુવ દ્રવ્ય છે, અને એ ધ્રુવ દ્રવ્ય ઉપરાંત જે વસ્તુનું એક અંગ પર્યાય છે, એ જો દ્રષ્ટિના વિષયમાં સાથે જોડાઈ જાય તો કહે છે કે અહીંયા મિથ્યાત્વ થઈ જશે. જ્ઞાનમાં એક પદાર્થના બે અંગ છે, એક સત્તામાં બે અંગ છે એમ જણાતા જ્ઞાનમાં મિથ્યાત્વ નહીં થાય, જ્ઞાન મિથ્યા નહીં થાય. શું તફાવત છે કે જ્ઞાન તો એમ જાણશે કે આત્મા એક પદાર્થ છે, જેનો ત્રિકાળી સ્વભાવ એનું ધ્રુવ અંગ છે, અભેદ અંગ છે, અને એક સમયની જે પર્યાય છે એ એનું ભંગ અંગ છે, છતાંય એ ભંગ સર્વકાળે ઉપસ્થિત થયા જ કરે છે, ઉત્પાદ્ય રૂપ થયા જ કરે છે, અને એ પદાર્થ પોતે જ પરિણમે છે. અથવા પર્યાય નહીંથી જ્ઞાન એમ પણ જાણશે કે પદાર્થ પોતે પર્યાય સ્વરૂપ છે. પર્યાયાર્થિક નહીંથી જો જ્ઞાન જાણશે તો જ્ઞાન પદાર્થને પર્યાય સ્વરૂપે જાણશે, તો પણ તે પર્યાયાર્થિક નહીંનું જ્ઞાન મિથ્યા જ્ઞાન નહીં થાય. થોડું સ્પષ્ટીકરણ છે આ વિષયમાં. પણ જો દ્રષ્ટિના વિષયમાં પર્યાય ભળી જાય તો દ્રષ્ટિ મિથ્યા થઈ જાય. જો દ્રષ્ટિ મિથ્યા થાય તો જ્ઞાન મિથ્યા થઈ જાય. આમ છે, ગૂંચવાડો પેદા કરે છે કે જ્ઞાનનો વિષય આખો પદાર્થ અને ત્યાં દ્રવ્ય પર્યાયનો સંબંધ વસ્તુના સ્વરૂપ અનુસાર, વસ્તુના બંધારણ અનુસાર જ્ઞાનમાં જેમ છે તેમ જણાય, તો એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન પણ લાગુ પડતું નથી. પણ દ્રષ્ટિમાં એમ ચાલતું નથી. ત્યાં તો જો ધ્રુવ સાથે પર્યાય વિષય થઈ જાય તો ત્યાં મિથ્યાત્વ થઈ જાય, ને દ્રષ્ટિ મિથ્યા થાય તો જ્ઞાન સમ્યક રહે એ વાત રહેતી નથી. એટલે એમ થાય છે કે શાસ્ત્રો અનુસાર જ્ઞાનનો વિષય દ્રવ્યગુણ પર્યાયાત્મક ઉત્પાદવી ધ્રુવાત્મક જે એક સત્તાપણે છે એ સમજાવવા છતાં, જો દ્રષ્ટિ પોતાની રીતે અંતર્મુખ થઈને, સ્વસન્મુખ થઈને માત્ર ધ્રુવને વિષય ન કરે ત્યાં સુધી એ જ્ઞાન સમ્યક થતું નથી. ભલે બંધારણ અનુસાર એનું જાણ પણ હોય તો પણ ચર્ચા થઈને એમાંથી વિચારાયું કે કરવાનું છે કરતા નથી, લોકોને ખંડન મંડનમાં પડી જાય છે. આમ હોય ને આમ ન હોય, આમ હોય ને આમ ન હોય. કરવાનું છે આ ધ્રુવની દ્રષ્ટિ થવી એ કરવાનું છે. ખરેખર તો એ વિષય સમજાતો નથી. જ્ઞાનનો વિષય સમજાઈ જાય છે, ભેદ અભેદાત્મક જે જ્ઞાનનો વિષય છે એ સમજાય છે. કેમ કે જ્ઞાનમાં ભેદ પડે છે, જે જે પ્રકારે ભેદ પડે છે એનું વિવરણ થઈ શકે છે ભેદથી, કારણ કે વિવરણમાં ભેદ જ થાય છે. વળી અનેક નયથી પદાર્થને ત્યાં જ્ઞાન જોવે છે, અને જ્ઞાનને પદાર્થને જોવાના અનેક નય છે, અનેક એંગલ છે, અનેક દ્રષ્ટિકોણ છે. તેથી પદાર્થનું સ્વરૂપ અનેક પડખેથી જ્ઞાનમાં ચોખ્ખું થાય છે, અને એ વિષય તેથી વધારે સ્પષ્ટ થઈને બુદ્ધિગોચર થાય છે. પણ દ્રષ્ટિની અપેક્ષાથી દ્રષ્ટિ શું અને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિના દ્રષ્ટિકોણથી કેવી રીતે વિષયગત થાય છે એ વિષય સૂક્ષ્મ પડે છે. કેમ કે એ દ્રષ્ટિનું પરિણામ જ એવું સૂક્ષ્મ છે. ગુરુદેવના પ્રવચનમાં અનેક વાર એ વાત આવે છે કે તું નાયક ઉપર દ્રષ્ટિ થાપ, નાયક ઉપર દ્રષ્ટિ મૂકતા તારું સમસ્ત ગુણનું એટલે આખા આત્માનું પરિણમન સમ્યક થઈ જશે. ભાષા ત્યાં ગૂઢ છે. કેમ ગૂઢ છે? કે નાયક ઉપર દ્રષ્ટિ મૂક એમ કહ્યું, પણ કેવી રીતે દ્રષ્ટિ મૂકવી તો સવાલ છે, સમસ્યા તો એ છે. જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે નાયક એટલે નાયક આવો જ્ઞાન સ્વભાવ જેની અંદર છે, અનંત સ્વભાવ છે, અનંત ગુણ સ્વભાવ છે, એવો જે જ્ઞાન સ્વભાવી આત્મા તે નાયક. પણ એના ઉપર દ્રષ્ટિ મૂકવી એટલે શું કરવું? આ તો બહુ મોટી સમસ્યા છે. દ્રષ્ટિ જે રીતે મુકાય છે અથવા જે રીતે દ્રષ્ટિ નાયકને ધ્રુવને વિષય કરે છે એ વિષય એટલો સૂક્ષ્મ પડે છે, અને તેથી એ વિષયની અંદર ભૂલ રહી જાય છે ત્યારે દ્રષ્ટિ તો નાયક ઉપર ધ્રુવ ઉપર આવતી નથી, દ્રષ્ટિનો વિષય ધ્રુવ થતો નથી. એટલે શાસ્ત્રનું ચોખવટવાળું સ્પષ્ટ જ્ઞાન હોવા છતાં જ્ઞાન સમ્યક રહેતું નથી કે થતું નથી. એક વાત તો આ. એક બીજો વિચાર એનો પણ આવ્યો કે અધ્યાત્મનો વિષય તો દ્રષ્ટિના પરિણમનથી બરાબર ઊભો થાય છે. જો દ્રષ્ટિ ધ્રુવને વિષય કરે એટલે દ્રષ્ટિથી શુદ્ધાત્માનો આશ્રય થાય તો સમસ્ત અનંત ગુણનું પરિણમન શુદ્ધ થાય. એટલે કે સમસ્ત ગુણ એક દ્રવ્ય સ્વભાવના જ આશ્રયે એક સ્વરૂપના જ આશ્રયે સ્વરૂપમાં નિમગ્ન થાય, સ્વરૂપમાં જ કેન્દ્રિત થાય અને આત્માની શુદ્ધ અધ્યાત્મ દશા પ્રગટ થાય, એટલે ત્યાં તો બીજો વિકલ્પ નથી. પણ જ્ઞાનમાં એવું નથી બનતું. જ્ઞાનના પરિણમનમાં અધ્યાત્મને કેટલો સંબંધ છે અને કેટલો સંબંધ નથી એ બહુ વિશાળ વિચાર છે. પણ થોડોક એનો નમૂનો વિચારીએ. વિષય તો બહુ વિશાળ છે, કે જ્ઞાનમાં તો અનંત નહીં પડે છે. કે જ્ઞાન જ્યારે પોતાનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, દ્રવ્યગુણ પર્યાયાત્મક બીજા અન્ય પદાર્થથી ભિન્ન જાણે છે, ત્યારે પરથી ભિન્નતા કરે છે, દેહાદીથી ભિન્નતા કરે છે. રાગના વિષય જે અનેક પંચેન્દ્રિયના વિષયરૂપ પદાર્થો છે તેનાથી પણ ભિન્નપણું જાણે છે, અને તે પણ વેદક સ્વભાવી હોવાથી, વેદન સ્વરૂપે હોવાથી વેદનથી ભિન્ન જાણે છે, ત્યારે એમાં અધ્યાત્મ ઊભું થાય છે. એટલે કે શુદ્ધ દશા પ્રગટ થાય છે. ભેદ જ્ઞાન દ્વારા એનાથી ભિન્ન જ્ઞાનમય આત્માનો જે અનુભવ, એ જ્ઞાનમય આત્માના અનુભવમાં પર્યાયનો પણ અનુભવ, કારણ કે અનુભવ તો પર્યાયનો જ થાય છે. વળી પર્યાયનો પણ એટલે લક્ષ્ય તો દ્રવ્ય ઉપર છે, પણ પર્યાયનો અનુભવ એ બધું અનુભવમાં આવવા છતાં ત્યાં મિથ્યાત્વ થતું નથી. પર્યાય જ્ઞાનમાં અનુભવ ગોચર થવા છતાં અને તેમાં જ્ઞાનના પ્રકારથી જોઈએ, જ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો ફક્ત એ જળને ભિન્ન જાણે છે, રાગ સ્વભાવભૂત નહીં હોવાથી રાગને ભિન્ન જાણે છે, પણ પોતાના અનુભવને પર્યાય ભિન્ન જાણતી નથી. ત્યાં અનુભવને પર્યાય ભિન્ન જાણવું ત્યાં ત્યાં નથી, એવું જાણવું નથી ત્યાં. પણ દ્રષ્ટિના વિષયમાં પર્યાયમાં મમત્વ કરે, એકત્વ કરે, મિથ્યા થઈ જાય. જ્ઞાન પણ મિથ્યા થઈ જાય પછી. પણ દ્રષ્ટિ તો મિથ્યા થાય, પણ જ્ઞાન પણ મિથ્યા થઈ જાય. આવો વિષય હોવાથી થોડી અંદરમાં ગડબડ રહી જાય છે. કોઈ દ્રષ્ટિના વિષયમાં જ્ઞાનને ભેળવે છે, અને કોઈ જ્ઞાનના વિષયમાં દ્રષ્ટિને ભેળવે છે. પરિણમન બે એક સાથે છે, દ્રષ્ટિનું ને જ્ઞાનનું ને આનંદ ગુણનું એક સાથે છે. કથનનો મર્મ ન સમજાય ત્યારે એની અંદર ગોટા થાય છે, અને એમાંથી પછી શું કરવું એ વાત તો એકોર રહી જાય છે. આ સાચું ને આ ખોટું, આ ખોટું ને આ સાચું, એની અંદર આવી જવાય છે. થોડોક વિચાર ચાલ્યો હતો પછી. હા, જ્ઞાનનું વજન તો એનું છે ધ્રુવ ત્રિકાળી ઉપર જ્ઞાનનું, ત્યાં. પણ ભિન્ન પડવામાં વેદનપૂર્વક ભિન્ન પડે છે. એ જોવે છે કે આ લાડવાનું ગળ પણ વેદાતું નથી, મારું જ્ઞાન મને વેદાય છે, આમ ભિન્ન પડે છે. જ્યારે લાડવાનું ગળ પણ જણાય છે ત્યારે પણ, જ્યારે ગળપણને જાણે છે ત્યારે પણ સમ્યક જ્ઞાન એમ જાણે છે, અથવા સમ્યક જ્ઞાન એમ પોતાને વેદે છે, અનુભવે છે કે મને મારો મારા જ્ઞાનનો અનુભવ થાય છે, જ્ઞેયનો નહીં. જ્ઞેય જણાય છે ખરું, પણ જ્ઞેય અનુભવાતું નથી, એમ જુદું પડે છે. જ્ઞેય જણાય અને જ્ઞેય વેદાય બે જુદી જુદી વાત છે. કોઈ જીવોને ખરેખર કોઈ જ્ઞેયનું વેદન નથી થયું, માયનું છે, તેનું મિથ્યાત્વ છે, મિથ્યા જ્ઞાન છે. એકવાર સમયસારની છઠ્ઠી ગાથાના પ્રવચનમાં ગુરુદેવશ્રી એવી વાત કરી હતી, કે ભાઈ અનાદિ કાળથી વર્તમાન પર્યંતના અનંત કાળમાં તે કે કોઈ જીવે પર વિષયને વેદ્યો જ નથી, ખરેખર તે તને જ વેદ્યો છે, તને જ જાણ્યો છે. ત્યાં જાણવાથી વાત કરે છે, પણ એમાં વેદવું છે એમ કેવું છે, કેમ કે પર વિષય જ્ઞાનમાં આવી શકતો નથી. જ્ઞાન એને સ્પર્શતું નથી, જ્ઞાન ને પર વિષય સ્પર્શતો નથી. તો એ રીતે જ્ઞાનનો વિષય અધ્યાત્મ પરિણતિ ઉત્પન્ન કરવા માટે પરથી ને રાગથી ભિન્નતા વેદનપૂર્વક ઊભી કરે છે, ત્યારે એ ભિન્ન જ્ઞાનમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે, એટલે કે શુદ્ધિ થાય છે. ત્યાં પ્રયોજનની સિદ્ધિ થાય છે એટલે શુદ્ધિ થાય છે, પણ દ્રષ્ટિમાં એ પ્રકારે પરિણામ નથી થતું એવી અહીંયા ચોખવટ છે. કે ત્યાં તો ભેદમાં શું છે કે સ્વર્ગની જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, આ પીળું છે એમ જ્ઞાન જાણે છે, પણ એ જ્ઞાનની અંદર આવતું નથી ને એનો ભોગવટો થતો નથી. ભોગવટો જ્ઞાનનો જ્ઞાનને થાય છે, પીળાનું વેદન થતું નથી. વેદન તો ખેર એ જવા દો, શરીરની વેદના લઈએ. શરીરની જે વેદના છે એ પરમાણુની પ્રક્રિયા છે, જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનની સત્તામાં એ પરમાણુની સત્તાનો અને પરમાણુની ક્રિયાની પ્રક્રિયાની સત્તાનો અભાવ હોવાથી જ્ઞાનમાં જ્ઞાન એને વેદી શકતું નથી, જ્ઞાનમાં એ વેદના વેદાતી નથી. છતાં વેદાતી હોવાનું માનવું તે જ્ઞાનનું મિથ્યાપણું છે. માનવું એટલે જાણવું, અહીંયા લ્યો ને, માનવું તો માન્યતામાં દેશે, પણ જાણવું એ પણ મિથ્યા જ્ઞાન છે. આમ એટલે જ્ઞાન તો વસ્તુના બંધારણને સ્પષ્ટ કરે છે. જ્યારે દ્રષ્ટિનું કાર્ય વસ્તુના બંધારણને વિષયક નથી, જ્ઞાનનું કાર્ય તો વસ્તુના બંધારણને વિષયક છે. જ્યારે દ્રષ્ટિનું કાર્ય બંધન દ્રષ્ટિના વસ્તુના બંધારણને વિષયક નથી, તેથી દ્રષ્ટિના પરિણમનને સમજાવવા માટેનું કથન ચાલતું હોય કે એક પારિણામિક ભાવ પરમ પારિણામિક ભાવ એ સ્વ છે અને કેવળ જ્ઞાન આદિ શુદ્ધ પર્યાયો પણ પર છે, ત્યારે વસ્તુના બંધારણનો દ્રષ્ટિકોણ ત્યાં લાગુ કરવો ન જોઈએ. કેમ કે ત્યાં દ્રષ્ટિ વસ્તુના બંધારણની વાત ચાલતી નથી, ત્યાં તો એ પરમ પારિણામિક ભાવનો આશ્રય કરવા માટે એની મુખ્યતા કેટલી હદે થાય થાય છે તો કેટલી હદે થાય છે, અને દ્રષ્ટિ કેવળ જ્ઞાન શુદ્ધાને વિષય કરતી નથી, કેવળ જ્ઞાનના સદભાવમાં કેવળ જ્ઞાન મને પ્રાપ્ત થાવ એ ભાવનાની તો વાત નથી નીચેની, પણ ખુદ કેવળ જ્ઞાનીને પણ એની સમ્યક દ્રષ્ટિ, કેવળ જ્ઞાનને પણ સમ્યક દ્રષ્ટિ તો છે કે નહીં આત્માને, એના કેવળ જ્ઞાનને વિષય નથી કરતી. એક સ્વપણે પોતાના પરમાત્મ તત્વને જ વિષય કરે છે, આવું એનું કાર્ય છે, એવું એનું ચોક્કસ પરિણમન છે. એ બંને પ્રકારના પરિણમનથી વસ્તુ વિષય જેમ છે તેમ વિષય સમજવો જોઈએ, અને નહીતર પાછો આની અંદર આ સત્શાસ્ત્રો વાંચતા વાંચતા જ ગોટાળે ચડવાનું થાય, અથવા કોઈને કોઈ પ્રકારે કલ્પના થાય, પોતે પછી એનો જેમ વિચાર કરીને કલ્પનાથી ગોઠવે કે આમ હશે આમ હશે વસ્તુ આમ હશે, એ કલ્પના એ ચડવા જેવું નથી. કેમ કે કલ્પના એ પણ એક મિથ્યાત્વનો જ પ્રકાર છે, પોતે સ્વયં મિથ્યાત્વ છે. વિચારમાં એકલો વિચાર નથી લેવો, ત્યાં વિચારની દશામાં જે નિર્ણય થાય છે, વિકલ્પથી વિકલ્પના કાળમાં જે નિર્ણય થાય છે, એ નિર્ણય થતા પમાય છે એમ કેવું છે. ઠીક, વિચાર એમાં શું છે કે એકલો વિચાર કરે ને એનો એમાં સ્વરૂપનો નિર્ણય ન થાય એવા વિચારની તો વાત નથી, કેમ કે ત્યાં એથી પમાતું નથી. વિચાર સ્વરૂપનો કરે એમાં કેવળ જ્ઞાનમાં જેવો આત્મા જણાયો છે એવો આત્મા નિશ્ચયમાં આવવો જોઈએ. વિચારથી આવે એનો વાંધો નથી, વિચાર કર્યા વગર આવે એ તો પ્રશ્ન નથી, પણ વિચાર કરે અને નિર્ણય ન કરે એ વિચારની વાત નથી. ત્યાં જ્યાં ગાથાનો સંદર્ભ છે ત્યાં આવી વાત છે સાથે સાથે, કેમ કે ભાષામાં કથનમાં કેટલું ચોખવટ આવે, એક કડીમાં લીટીમાં બધું ગોઠવી દીધું હોય એમાં ચોખવટ કેટલી કરે. કાલે રાત્રે થોડો એવો બોલ ચાલ્યો હતો એમાં એ વાત હતી, એટલે ક્યારે વિકલ્પથી નિર્ણય કરે એમ વાત આવી હતી. વિકલ્પથી નિર્ણય કરે એ આશ્રવોથી નિવર્તવાની વિધિ શી છે એમ 73મી ગાથાના મથાળાનો પ્રશ્ન છે. ઉત્તરમાં આત્માનો નિશ્ચય કરવાનો ઉત્તર છે ગાથામાં, હું એક શુદ્ધ સદા રૂપી એવો નિશ્ચય કરે એમ વાત છે ત્યાં. તો કહે છે કે આશ્રવોથી નિવર્તવાની વિધિ શું શી છે એમ પૂછું ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા જેવો જોયો તેવો વિકલ્પથી નિર્ણય કર. વિકલ્પ કહો કે વિચાર કયો, એવો તું વિચારથી નિર્ણય કર. એમ જ્યાં વિચાર કરવાનું કહ્યું છે ત્યાં નિર્ણય કરવા માટે વિચાર કરવાનો એમ વાત. આગળ એમ લીધું છે ને કે એવો નિર્ણય થતા તને પછી અનુભવ થશે એ વાત આગળ લીધી. સર્વજ્ઞ ભગવાને આત્મા જે અસંખ્ય પ્રદેશી છે જોયો એવો બીજા કોઈ જોયો નથી, એથી બીજી એવી વાત પણ ક્યાંય આવતી નથી. તેથી કહ્યું કે પહેલા વિકલ્પથી નિર્ણય કર, બીજાઓ કહે છે એનાથી જુદું પાડવા માટે આ રીતે અસંખ્ય પ્રદેશી દ્રવ્યગુણ પર્યાય વગેરે વાત જેવી જૈન દર્શનમાં છે એવી બીજે ક્યાંય નથી. પોતાના હિતને માટે પ્રથમ વિકલ્પથી નિર્ણય કરવા માંડ્યો કે હું એક છું, શુદ્ધ છું, મમત્વહીન છું, જ્ઞાન દર્શન પૂર્ણ છું વગેરે. એ નિર્ણય થતા વિકલ્પ તોડીને અંદર પેશશે આ વાત લીધી. આ એક ટુકડો આવ્યો છે પ્રવચનમાં, વિસ્તાર ગમે એટલો આવતો હોય પણ ક્યાંક મુદ્દાની એવી માર્મિક વાત આવે છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત શબ્દનો ટુકડો છે, સાત શબ્દ છે પણ આમ વાત કરી છે કે એ નિર્ણય થતા વિચારમાં નિર્ણય થતા નિર્વિકલ્પ વસ્તુનો નિર્ણય હોવાથી અને નિર્વિકલ્પ વસ્તુ બીજી કોઈની પણ પોતે નિર્વિકલ્પ સ્વરૂપ છે એમ પોતાનો નિર્ણય હોવાથી એ વિકલ્પ તોડીને અંદર જશે, વિકલ્પને મટાડીને અંદર જશે, વિકલ્પનો અભાવ કરીને અંદર જશે. એ બધું ભલે એકાર છે તો પણ ભાષા આવી આવી છે કે વિકલ્પને તોડીને અંદર જશે. એમ કેમ કહ્યું કે વિકલ્પ ચાલે છે ત્યાં સુધી વિકલ્પ બળ છે. આ એક એવું જ્ઞાન બળ ઊભું થાય છે કે જે વિકલ્પને તોડે છે. આમ છે, શૈલી ઘણી સરસ આવે છે. એ કેવો ભાવ કાઢ્યો છે અમારે, કરે છે તો વિકલ્પ થી નિર્ણય. હવે એ વાત લંબાતા લંબાતા આમ કે છે કે એ નિર્ણય થતા વિકલ્પ તોડીને અંદર જશે, અંદર પેસશે. જેમ કોઈ જોરથી કોઈ પેસી જાય છે, મોટા ગઢ તોડી નાખે છે કે નહીં, તોપના ગોળા છોડે, ગમે એવો ગઢ મજબૂત બાંધો હોય, ફૂરચા ફૂરચા ઉડાડી દે, એમ તોડી નાખે છે ગઢને. એમાં જ્ઞાન બળ છે, વિકલ્પને તોડી નાખશે. પાછો વિકલ્પ ઉત્પન્ન થયો ને કે હવે એ તૂટલો છે, હવે એની અંદર કાંઈ તાકાત નથી, એ તૂટેલો વિકલ્પ છે. એક વખત એને તોડી નાખ્યો છે, એ તૂટેલા વિકલ્પમાં હવે કોઈ સામર્થ નથી, બળ નથી. એ વિષય બહુ સારો, વિકલ્પ તોડીને અંદર જશે, ભલે વિકલ્પથી નિર્ણય કરે છે. વિકલ્પથી નિર્ણય કરે છે એમાં પણ રાગની પ્રધાનતાથી તો નિર્ણય કરતો નથી. વિકલ્પ સાથે છે એટલે વિકલ્પ સમજાય છે ને પકડાય છે, એટલે એમ કે છે કે વિકલ્પથી કરે છે. વિકલ્પમાં તો જ્ઞાન ને રાગ બે છે, એમાં જ્ઞાનના આધારે જ્ઞાનનો નિર્ણય કરે છે, વિકલ્પના આધારે. પણ વિકલ્પ સાથે છે એટલી વાત છે, હજી મટ્યો નથી. થોડોક વિચાર આવ્યો એટલે કહ્યું, પણ બહુ વિચાર અહીંયા એમ નાખ્યું કે ધ્રુવ અને પર્યાય ને જો એક કરી નાખે તો દ્રષ્ટિ મિથ્યા થાય છે. દ્રષ્ટિના વિષય તરીકે જો લઈ લઈએ તો એ દ્રષ્ટિ મિથ્યા થાય છે. વિમર્શનના વખતમાં તો આ વિષય અમારે બહુ ચર્ચાનો પછી બહાર આવ્યો બધો, પણ એનું જે ભૂલ હતી આ હતી, એમાં પર્યાયને દ્રષ્ટિના વિષયમાં સાથે જોડી નાખવાની વાત હતી. એ તો સમજણની ભૂલ હતી. પરિણમનમાં તો પ્રશ્ન ઘણી સૂક્ષ્મતા છે. પરિણમનમાં સૂક્ષ્મતા કેમ છે કે દ્રષ્ટિ પોતે પર્યાય છે અને ધ્રુવની જોડે જોડે એ જ જગ્યાએ પરિણમન અનંત ગુણોનું ઉછળે છે. અનંત ગુણોના પરિણમનનો પ્રવાહ છે, વસ્તુમાં છે, છતાં દ્રષ્ટિ ફક્ત ધ્રુવનો વિષય કરે છે. ત્યાં રહેલા કોઈ પરિણામ અંશને નહીં, જો એમાં એનો વિષય સાથે રહે તો દ્રષ્ટિ મિથ્યા છે. આવું દ્રષ્ટિનું તો એકનું પરમાત્મ તત્વ એકનું સ્થાન છે. દ્રષ્ટિનું સ્વસ્થાન તો આ હું એમ, જે એમાં હું પણ દ્રષ્ટિ થાપતા, દ્રષ્ટિ મૂકતા હું પણ આવે છે, દ્રષ્ટિએ કરીને હું પણ આવે છે, એનું તો પરમાત્મ તત્વ એટલું જ એનું સ્થાન છે, સ્વસ્થાન. એ સિવાય એને પોતાનું સ્થાન ક્યાંય નથી. અનંત ગુણોનું પરિણમન છે એને જુદું પાડી દે છે દ્રષ્ટિ, નોખું પાડી દે છે. જો કે ત્યાં એને ભેદ દ્રષ્ટિ, જેમ ભેદ જ્ઞાન કહેવાય છે એમ ભેદ દ્રષ્ટિ નથી કહેવાતી. કેમ કે ભેદ જ્ઞાનમાં તો પરને જાણીને પરને જુદું પાડે છે, જ્યારે દ્રષ્ટિ તો પરને વિષય જ નથી કરતી, એકલા પરમાત્મ તત્વને જ વિષય કરે છે. તે પરથી જુદું પાડીને, પર્યાયથી જુદું પાડીને વિષય કરે છે, એવી વાત ત્યાં ન કરી. ભેદ દ્રષ્ટિ કરી એમ ન કહ્યું, અભેદ દ્રષ્ટિ કરી બસ, પોતામાં અભેદ દ્રષ્ટિ કરી એટલું લાગુ પડે છે. ભેદ દ્રષ્ટિ નથી લાગુ પડતું, ભેદ જ્ઞાન લાગુ પડે છે, પણ ભેદ દ્રષ્ટિ કહેવાતું નથી. ભેદ જ્ઞાન કહેવાય છે, ભેદ દ્રષ્ટિ એવું કહેવાય છે ક્યાંય શાસ્ત્રમાં વાંચ્યું? ભેદ દ્રષ્ટિ કહેવાય છે, કેમ કે એ ભેદ પાડીને અંદર જાય છે એમ નથી, એ તો વિષય જ નથી કરતી બસ. જે પરમાત્મ તત્વનો નિશ્ચય થયો જ્ઞાનમાં, સ્વવિકલ્પ એ દ્રષ્ટિના વિષયને અંગીકાર કરે છે. અને જ્ઞાનની અંદર તો ઘણી ઘણી ભેદો ને પ્રભેદો ને અભેદો ને બધા એના ફેંસલા ને ઘણો વિષય છે. એટલે ઘણી વાતો આવે એમાં. વસ્તુના બંધારણ ને પણ વિષયગત કેટલીક વાતો છે સ્પષ્ટીકરણ માટે, અને અધ્યાત્મ ઉભું થવામાં પણ કેટલો પ્રકાર છે એમ. જ્ઞાનમાં બે પ્રકાર આવે છે. દ્રષ્ટિમાં બંધારણ બંધારણ ની તો કોઈ વાત જ નથી. બંધારણ ને એને જાણે કઈ લેવા દેવા નથી, એવી રીતે દ્રષ્ટિ વિષય કરે છે. ઠીક છે, વિષય થોડોક ચાલ્યો તો હવે ક્યાંક ક્યાંક એને લગતો મુદ્દો આવશે તો વધારે વિચારશું. કહે છે ને, પરથી ભિન્ન પડે છે ત્યાં ભેદ જ્ઞાન થાય છે, અધ્યાત્મ ઉભું થાય છે. રાગ થી પણ ભિન્ન પણ થાય છે વેદન થી. અહીંયા પણ અધ્યાત્મ ઉભું થાય છે, પણ એ સિવાય બીજા અપ્રયોજન ભૂત વિષયો પણ ઘણા જ્ઞાનમાં જણાય છે. પરપદાર્થ સંબંધિત અને સ્વપદાર્થ સંબંધિત, કેમ કે એને તો સર્વને જાણવું એવો એનામાં એક ધર્મ છે. જે કાંઈ જ્ઞેય હોય તેને જાણવું એવો એનામાં એક ધર્મ છે. તો બધું જણાય છે, એમાં પ્રયોજનભૂત પણ જણાય છે, અપ્રયોજનભૂત પણ જણાય છે. તો અપ્રયોજનભૂત જાણવાથી કાંઈ એને આત્માનો અધ્યાત્મ આત્મલાભ થાય એવું તો કાંઈ બનતું નથી. એટલે જેનું જ્ઞાન પ્રયોજનભૂત વિષયમાં નિપુણ થયું છે તે અપ્રયોજનભૂત વિષયને છોડી દે છે, ગૌણ કરી નાખે છે, અને પ્રયોજનભૂત વિષયને મુખ્ય કરે છે. એવો મુખ્ય ગુણનો પ્રકાર જ્ઞાતાની ચાલનો જ્ઞાનથી ઉભો થાય છે. ત્યારે દ્રષ્ટિમાં એવો મુખ્ય ગુણનો પ્રકાર જ ઉભતો નથી, ક્યાંય એ વાત નથી. એમના પરિણમની એક વિશિષ્ટતા હતી કે જેને જોઈને ગુરુદેવે એમ કહ્યું કે અરે આને તો એક જ ભાવ છે, આ તો સ્વર્ગમાં અહીંથી ગયા છે, બહાર નીકળીને ઝપટ કરશે. એ ત્યાંથી જ્ઞાનમાં આવ્યું છે. આ કાળમાં આવા નિકૃષ્ટ કાળમાં અને દ્રષ્ટિનું આટલું બધું પાવરફુલ પરિણમનની વિશિષ્ટતાવાળું જે કાંઈ છે એ કોઈ બીજી વાતને સૂચવે છે. એ દ્રવ્યની કોઈ વિશિષ્ટતાને સૂચવે છે કે આ તો એવી લાઈન છે બહુ ઝડપ જેમાં ઊભી થાય. અનંત ગુણોને નિમિત્ત પડે છે ને દ્રષ્ટિનું પરિણમન જેટલું ઉગ્ર, એ અનંત ગુણોની ઉગ્રતામાં નિમિત્ત પડે છે. કેમ કઈ જાશે, અમારી મોર જાશે, એમાં કાંઈ નાનક મોટપનો સવાલ નથી. એ તો જેવું જ્ઞાનમાં જણાય છે એવું જાહેર કરે છે. નાનક મોટપનો સવાલ નથી, માન અપમાનનો એ કલ્પના જ જ્ઞાનીઓને થતી નથી. ઠીક, એ કલ્પના જ થતી નથી, એ તો કલ્પના છે. માન અપમાન નાનક મોટપ એ તો બધી કલ્પના માત્ર છે. ઘુમાડાને ક્યાં બાજે, એ તો કઈ હાથમાં આવતા નથી. એમ કે અમારા નમસ્કાર એને પહોંચશે. અમે જયારે દીક્ષા લઈશું ત્યારે તો સિદ્ધાલયમાં બિરાજમાન છે. કેમ કે આ તો દેવાયું છે, હજી પોતાને દેવાયું બાકી છે, એ તો એક કરતા વધારે દેવાયું બાકી છે. એ તો તરત મનુષ્ય થશે, મનુષ્યનું આયુ તો ઓછું છે. સિદ્ધાલયમાં હશે તો જેમ ચલચિત્ર દેખાય એવું દેખાય. નિર્મળ શ્રુત જ્ઞાનમાં આવું સ્વપર પદાર્થોનું ભાવિ અંગેનું જ્ઞાન પણ આમ ચોખ્ખું ચિત્ર દેખાય એવી રીતે દેખાય. 623 ચૈતન સૂર્યના પ્રકાશમાં અંધકારમય રાગનો આદર કેમ હોય? ન હોય એમ કહેવા માટે પ્રશ્ન ઉઠાવ્યો જોરથી, કે આ આત્મા ચૈતન સૂર્ય છે, જેમ સૂર્ય છે એમાં અંધારાનો કોઈ ખૂણે ખાતરે પણ અંશ રહી જતો નથી. સૂર્યમાં હોય અંધારું?
નહીં,
બિલકુલ નહીં. સૂર્યના પ્રકાશના અંધારાને તોડનાર છે તો સૂર્યમાં તો અંધારું હોવાનો સવાલ નથી. એ ચૈતન્ય સૂર્યના પ્રકાશમાં અંધકારમય રાગનો આદર કેમ હોય? આ જે વર્તમાન અવસ્થાનો રાગ છે, એકલું અંધારું છે, જેમાં પ્રકાશનો અંશ નથી. જેમ સૂર્યમાં અંધકારનો અંશ નથી, એમ રાગમાં પ્રકાશનો અંશ નથી. આમ લીધું છે, સામે સામું લીધું છે. આ પ્રશ્ન ઉઠે છે ને, ભેદ જ્ઞાન કેમ કરવું? પણ એક અંધારું છે ને એક પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન તો ચૈતન્યનું કિરણ છે, પ્રકાશ સ્વરૂપ છે. રાગ તો અંધારું છે. હવે અંધારું ને અજવાળું જુદું જુદું ન દેખાય, આ તો કેવું કેવી વાત છે? બે સફેદ કપડા બાજુ બાજુમાં હોય તો કયું વધારે સફેદ? એના માટે બહુ ધ્યાનથી જુએ તો નોખું પાડી શકે કે આના કરતા આ સફેદ. પણ એક કાળું હોય ને એક ધોળું હોય, પછી એમાં બે જુદું ન પડે, એ કેવી વાત છે? એમ કહે છે કે અંદરમાં રાગ છે અંધારું છે, અને જ્ઞાન છે તો પ્રકાશ છે, ચૈતન્ય જાગતી પ્રકાશમય જ્યોત છે. એક તો હાવ અંધારું છે, આ બે ખબર ન પડે. એમાં એવું છે, જેમાં હીરા હાચા ખોટા હોય તો સામાન્ય માણસને નથી ખબર પડતી. કોક વાર તો હાચાનો ચળકાટ એવો દેખાય ખોટાનો, કે હાચો એને એમ લાગે કે આજ હાચો લાગે છે, ઓલો હાચો નહીં હોય. પણ જવેરીને તો એ તરત ને ખબર પડે કે આ તો હાવ અંધારું છે. આમાં જેને પ્રકાશ જોવાની દ્રષ્ટિ થઈ ગઈ છે, હીરો પરખની દ્રષ્ટિ છે, એ તો સીધો એના ઉપર આઈ ગ્લાસની નજર મૂકે ત્યારે એ એમ કે આ આંધળું છે. એ બોલવાનું, હીરાની બજારમાં બોલવાનો આ શબ્દ છે. પ્રકાશ વગરનો હીરો હોય ત્યારે એ ખોટો છે હીરો એમ ન કહે, આ તો આંધળું છે એમ કહે છે. ખબર છે આંધળું છે કે છે કે નહીં? હે, આ આંધળું છે અને આ હીરો છે એમ કહે. એટલો મોટો ફેર છે કે રાગ છે તો આંધળો છે. રાગ આંધળો છે કે નહીં? રાગ તો આંધળો છે, જ્ઞાનની અંદર પ્રકાશ છે. એમ બે સ્વભાવભૂત અને વિભાવભૂત પરિણમનમાં મોટું અંતર છે. થોડીક પરખની દ્રષ્ટિ કેળવવી જોઈએ છે, એટલી જરૂરિયાત છે. પરખની દ્રષ્ટિ આપવી જોઈએ. કહે છે કે એવા ચૈતન્ય સૂર્યના જેને આદર થાય છે, એને અંધકારમય રાગનો આદર કેમ હોય? આ ફલાણો રાગ છે માટે બહુ સારો છે એમ જ્યારે કોઈ કહે, ત્યારે એને સમજવું કે એને ચૈતન્ય સૂર્યની પ્રકાશની એને ખબર નથી. એ તદ્દન ઉલટું કહે છે એમ એમાંથી સ્પષ્ટ સૂચિત થાય છે. આ વ્યવહાર થી થાય એનો જવાબ આવી ગયો. રાગ છે ને વ્યવહાર, કે ભાઈ ચૈતન્ય સૂર્યના પ્રકાશમાં રાગનો આદર હોય નહીં, ને રાગનો આદર હોય એને ચૈતન્ય સૂર્યને જોયો નથી, એને આત્માને જોયો નથી. જે જીવો રાગના હિમાયતી છે એણે આત્માને જાણ્યો નથી, એ વાત ચોખ્ખી ચોખ્ખી સ્પષ્ટ છે. કહેવાની જરૂર નથી. જ્ઞાન ગમે છે કે રાગ ગમે છે? વિચાર માં બે છે વાત. વિચાર માં જ્ઞાન નો પર્યાય છે ને રાગ નો પર્યાય છે. તને શેનો રસ આવે છે? રાગ નો રસ આવે છે કે જ્ઞાન નો રસ આવે છે? આટલી વાત છે. ગમે છે એમ તો કહ્યું ને. જો આત્માના વિચાર હોય તો એમાં જ્ઞાન રસ વધવો જોઈએ. ઉપયોગ દ્વારમાં કાલે લીધું કે નહીં? વિચારમાં તો ઉપયોગ કામ કરે છે. તો ઉપયોગ દ્વારમાં ચેતનાનો પ્રકાશ દ્રઢપણે ચિંતવે. હું આવો ચેતનામય છું એમ પ્રગટ પ્રકાશથી દ્રઢતા કરે, પ્રત્યક્ષ પ્રકાશથી પ્રકાશથી દ્રઢતા કરે, તો એને ચિત્ત પરિણતિમાં ચિદરસની આત્મરસની ઉત્પત્તિ થાય. નહીં તો રાગરસમાં ખેંચાઈ જઈશ. વિચાર કરતા કરતા એ રાગરસને વધારી નાખીશ અને રાગને રગડ્યા કરીશ. એ તો અનાદિનું કર્યું છે, તે એમાં કાંઈ નવીન નથી. બીજી લીટી, બે લીટીનો બોલ છે ને. જ્ઞાન સ્વરૂપનું જેને જ્ઞાન છે તે જ્ઞાની છે. રાગની લાંબી લાંબી માંડે ને એના વિધિ વિધાનમાં પડે એને અહીંયા જ્ઞાની કહેતા નથી. અજ્ઞાની કહીએ કઠોર લાગે, પણ એ જ્ઞાની નથી એમ કહ્યું આપણે. એ કઈ જ્ઞાની નથી. જ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાયક. હા, એમાં જ્ઞાન સ્વરૂપ છે તે જ્ઞાયક છે. જ્ઞાન સ્વરૂપે જ્ઞાયક આત્મા છે, જે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપી છે. એનું જ્ઞાન જેને છે તે જ્ઞાની છે. દુનિયાભરનું જ્ઞાન હોય તો એ કાંઈ જ્ઞાની નથી. આ રાગ આવો ને આ કર્ણાનું યુગનો વિષય આ ઘણા સાધ્ય કરે છે ને. જેને જેની રુચિ, પછી શાસ્ત્ર જ્ઞાનમાં પ્રવેશ કરે તો કોઈને એ રુચિ હોય તો પછી એનો ખૂબ અભ્યાસ કરે. એમ કે કર્ણાનું યુગના સિદ્ધાંતો એવા મને સમજાણા છે કે આવો કર્ણાનું યુગમાં મારી સામે વાત કરવા કોઈ તમને કાંડું પકડીને ઊભા રાખી દઈએ, પણ ભાઈ એનું કાંઈ કામ નથી. જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન કરવાનું છે. અને કર્ણાનું યુગનું જ્ઞાન, જો જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન કરવા અર્થે ન કર્યું તો એ જ્ઞાનથી તે અપ્રયોજનને સાધ્યું છે, પ્રયોજનને સાધ્યું નથી. પણ જેમ કોઈને ગણિત વધારે ફાવે તો 100 માંથી 100 માર્ક લાવે, પછી ભાષામાં ભલે મીંડું હોય. આ વિદ્યાર્થીઓમાં 6-7 વિષયનો પરીક્ષા લેવાય છે ને, એમ એક વિષય ઉપર લાગી પડે ગણિત ફાવતું હોય તો કર્ણાનું યુગ માં પારંગત થઈ જાય. પણ ભાઈ ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે એ વાત ક્યાં ભૂલી જાતો? કર્ણાનુયોગનું જ્ઞાન કરીને તે વિતરાગતા ઉત્પન્ન કરવા માટેનું કાંઈ તને એમાંથી રીત આવડી, વિધિ આવડી, તો કર્ણાનુયોગનું જ્ઞાનને પણ તે યોગ્ય પ્રકારે નિમિત્ત બનાવ્યું. પણ એ તો અહીંયા તો સીધો વિષય લીધો છે કે જ્ઞાન સ્વરૂપનું જેને જ્ઞાન છે તે જ્ઞાની છે. જ્ઞાન સ્વરૂપ આત્માનું જેને જ્ઞાન છે તે જ્ઞાની છે. જેને આત્માનું જ્ઞાન નથી ને બાકી જગત આખાની વિષયનો જુદા જુદા વિભિન્ન વિષયોનું જ્ઞાન છે એ જ્ઞાની નથી, એને કાંઈ જ્ઞાની કહેવાય નહીં. લોકો ભલે માને, લોકો એમ કહે કે જો દુનિયાભરનું સાહિત્ય વાંચ્યું છે અને ક્યાંની 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 વાતો કરી શકે છે, કે છે કે એ જ્ઞાની નથી. એને જ્ઞાનીની નજરે જોવાય નહીં. એનો અર્થ જ એ થયો કે જ્ઞાનનું સ્વરૂપ શું છે, સ્વરૂપ શું છે, નિજ રૂપ શું છે, એટલે કે સ્વભાવ શું છે, એ જેને જણાય, એ જે જાણે, તે પોતાના સ્વરૂપ સિવાય પોતાપણું બીજે ન જાણે, તેથી તે જ્ઞાની છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. ત્યાં શું છે કે વેદન તો જ્ઞાન નું છે, પણ પોતા રૂપે જે સ્વરૂપે છે એ સ્વરૂપે પોતા રૂપે સ્વરૂપે સ્વરૂપે કહો કે પોતા રૂપે કહો, એ રીતે જો એ જ્ઞાન નો અનુભવ થાય તો એ જ્ઞાન જ આત્મા છે. એ જ્ઞાન તે પોતે આત્મા છે, જ્ઞાન જ આત્મા છે. ત્યાં જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન. બહુ કહ્યું છે ગુરુદેવે, તો શૈલી કરી છે કહેવાની. ગજબ એક પીરિયડ આવી ગયો આ કાળની અંદર પણ, એ 40-45 વર્ષનો ગજબનો પીરિયડ આવી ગયો, કે જેમાં કાંઈક અધ્યાત્મના અને શાસ્ત્રોના મર્મને રહસ્યોને ખુલ્લા મૂકી દીધા. અમે ભંડાર ખુલ્લો મૂકીને જઈએ છીએ, તમારી તાકાત હોય ને પાત્રતા હોય તો ઉપાડો, એમાંથી માલ મૂકી દીધો ખુલ્લો. એમનું હતું એ અનંત હારે લઈ ગયા, ને છતાં એમાંથી જે કાંઈ મૂકતા ગયા, સુગંધને પ્રસરાવતા ગયા, એ પણ એક બહુ મોટો ખજાનો છે. જેમાંથી પાત્ર જીવ લેવા ધારે ન્યાલ થઈ જાય. ઉતાવળો થઈશ નહી એટલે શું કહેવા માંગે છે એની પાછળ, કે તારું જ્ઞાતાપણું છોડીને હું જગતને સમજાવી દઉં તેવો અભિપ્રાય કરી અનુભવવાનો પ્રયત્ન એ પ્રથમ કર્તવ્ય છે, કે જેમાંથી જ્ઞાતાપણું પ્રગટે, પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, અને એ જ્ઞાતા દ્રષ્ટાપણું થાય અને એ જ્ઞાતા દ્રષ્ટાપણું રહે, ટકી રહે, એમાં અલૌકિક જબરજસ્ત પુરુષાર્થ છે. એ પુરુષાર્થના કાર્યને પડતો મૂકીને, એ પુરુષાર્થને પડતો મૂકીને તને બુદ્ધિથી શાસ્ત્રનો વિષય બુદ્ધિ ગોચર થયો હોય તો ઉતાવળો થઈ અને સમજાવવા દોડીશ નહીં એમ કે છે. પહેલા તારું કરજે એમ કે છે, બીજાનું કરી દઉં એ ઉતાવળા આમાં હાલતી નથી, આમાં કામ આવતી નથી, અને બીજા એમ સમજી જતા પણ નથી. ગુરુદેવનો તો બધો ખ્યાલ હતો કે જીવો આવી પણ ઉતાવળ કરે છે, પોતાનું તો કરતા નથી અને બીજાને સમજાવવા માટે ઉતાવળ કરતા હોય એવું દેખાય છે. પોતાના કાર્યમાં ઉતાવળ કરવી જોઈએ. ખરેખર તો પોતાનું કાર્ય શીઘ્રપણે થાય એમાં ઉતાવળ કરવી જોઈએ. એ તો પ્રકાર જ છોડી દે, પ્રયત્નનો તો પ્રકાર જ ન દેખાય, અને એને ઉત્સાહ એવો રહેતો હોય કે આ હું બીજાને સમજાવું, બીજાને સંભળાવું, કે છે કે એવી ઉતાવળ થઈશ નહીં. એ તારા માટે નુકસાનનું કારણ છે અને બીજા કોઈના માટે લાભનું કારણ છે એ વાત રહેતી નથી, વિચારવા જેવી પણ નથી. ક્ષોભસમ જ્ઞાન નો આગળ એક બોલ આવી ગયો છે. જેને ક્ષોભસમ જ્ઞાન ના રસ ચડ્યા એને અંતર્મુખ થવાનો આત્માનો રસ ચડશે એવી એક વાત આગળ આવી ગઈ છે. એક શાસ્ત્રાભ્યાસ નું શૈલ્ય પણ છે. 96મો બોલ છે, શાસ્ત્રાભ્યાસ નું શૈલ્ય છે. એટલી ચોખવટ કરે છે શાસ્ત્ર નું અધ્યયન કરવાનું કે અને છતાં એમાં શૈલ્ય વગર અધ્યયન કરવું એમ વાત છે. કે ભાઈ સ્વાધ્યાય તો કરવો, મોક્ષ ને રોજ 2-4 કલાક સ્વાધ્યાય હોવો જોઈએ. તો કહે છે કે જેમ વ્રત તપ જપ થી આત્માની પ્રાપ્તિ થશે, ધર્મની પ્રાપ્તિ થશે, એ શૈલ્ય છે. તેમ શાસ્ત્ર વાંચી વાંચીને એના અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે, સાંભળી સાંભળીને પ્રાપ્ત થશે, વાંચી વાંચીને પ્રાપ્ત થશે, એ જ શૈલ્યની માન્યતા છે. એ પણ શૈલ્ય છે, એ રીતે આત્મ પ્રાપ્તિ નહીં થાય. આમ કહેતા જાય છે અને પાછું જેમ કોઈ ઘડતર કરે ટાપલું મારતા જાય છે કે આમ નહીં, અહીંયા ખૂણો નીકળ્યો એમ નહીં, અહીંયા ખૂણો નીકળ્યો કે એમ નહીં, બરાબર ઘાટ ઘડાવો એવી લાઈન લીધી છે ગુરુ તત્વ હતા ને. કેટલામાં? 31 જેને રસ ચડે છે એને આત્માનો રસ આવતો નથી. રાગ નો રસ ચડે છે એને તો આત્માનો રસ આવવાનો પ્રશ્ન નથી એમ કે છે. પણ આ ક્ષોભસમ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન એનો રસ ચડે એને પણ આત્માનો રસ આવતો નથી એવી વાત લીધી છે. પેલા કયો બોલ કીધો? આત્મ વસ્તુ તરફ દ્રષ્ટિ જતા આત્મા ની પ્રાપ્તિ થશે.
36 પાનો
ક્ષોભસમ જ્ઞાન ના જેને રસ ચડ્યા છે એમ તો આમ લીધું છે. અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ના જેને રસ ચડ્યો છે એમ લીધું છે. ક્ષોભસમ ની પણ ત્યાં ઇન્દ્રિય જ્ઞાન નો શબ્દ પડ્યો છે. મન થી ઇન્દ્રિય બુદ્ધિ કામ કરે છે ને, ઇન્દ્રિય જ્ઞાન નો જેને રસ ચડ્યો છે તેને આત્માનો રસ ચડતો નથી એવી વાત લીધી છે. આવી ગયો છે પૂરો આપણે. એટલે એમાં એ કહેવું છે અહીંયા ચાલુ વિષય છે એની સાથે કે જેને જગતને સમજાવી દઉં, બીજાને સમજાવી દઉં, પોતાને પરિણમન થયા વિના બીજાને સમજાવવાનો અભિપ્રાય રહેતો હોય તો એ અભિપ્રાય વિપરીત અભિપ્રાય છે એમાં એને ઇન્દ્રિય જ્ઞાનનો રસ ચડી લેવાનો છે. કેમ કે એને સમજાણું છે તો હજી સૂક્ષ્મ જ્ઞાનથી, ઇન્દ્રિય જ્ઞાનથી, મનથી સમજાણું છે, બુદ્ધિ લગાવી છે, બુદ્ધિ કામ કરે છે, તો એનો રસ ચડી જાય છે ત્યારે એને બીજાને સમજાવવાની પ્રવૃત્તિ વિશેષ કરવાનો અભિપ્રાય રહી જાય છે. પ્રવૃત્તિ તો બહારમાં પૂર્ણ અનુસાર થાય પણ અભિપ્રાય રહી જાય છે, એ વિપરીત અભિપ્રાય છે એમ કેમ છે. કેમ કે એમાં રસ જે એને ચાલતો જે બુદ્ધિનો પર્યાય એના ઉપર એને અહંપણો છે ને એનો રસ એને લાગ્યો છે. ખરેખર તો જ્ઞાન થયા પહેલા સમજાવવાનો ઉદય હોય તો ઉદય તો કોઈને ન છોડે, માનો કે ઉદય હોય તો એને એ સમજાવતા એ સમજણનું પરિણમન થવાનો સાથે સાથે પ્રયત્ન જારી રાખવો જોઈએ, ચાલુ રાખવો જોઈએ. અને પરિણમનનો જે ભાવ છે એ ભાવમાં ભાવાન્વિત કેમ થવાય એવી ભાવનાથી એને સમજણ નહીં કે સમજાવવાની બહારની ક્રિયા ચાલવી જોઈએ, નહીં તો નુકસાન થયા વિના રહે નહીં. એવો પ્રકાર છે. શ્રીમદજી એના ઉપર એક વાત લખી છે, બહુ સારી લખી છે, ઉપદેશ દેનાર પોતે અપરિણામી રહીને ઉપદેશ આપે એમ તો તે મહા અનર્થ છે. આવા શબ્દો વાપર્યા છે. ઉપદેશ દેનાર અપરિણામી રહીને ઉપદેશ આપે તો તે મહા અનર્થ છે. એટલે કે ઉપદેશ દેનાર તો પરિણમન વાળો જોઈએ, અને પરિણમન ન હોય તો એને પરિણમન થાય એવા પુરુષાર્થમાં રહીને એ વાતમાં આવવું જોઈએ ને, નહીતર આવવું જોઈએ. એ બધી ઘણી માર્ગદર્શનની લાઈનો જ્ઞાનીઓએ પ્રસિદ્ધ કરેલી છે. કેટલામાં બોલ છે? ઇન્દ્રિય જ્ઞાન ના જેને રસ ચડ્યા છે તેને અતિન્દ્રિય જ્ઞાન થતું નથી, બરાબર એમ જ છે, એ જ શબ્દો છે. ઇન્દ્રિય જ્ઞાન નો રસ ચડ્યો છે, ટુકડો છે. 257 યાદીમાં નથી. ઇન્દ્રિય જ્ઞાન ના જેને રસ ચડ્યા છે તેને અતિન્દ્રિય જ્ઞાન થતું જ નથી, કેમ કે એ બાજુ ખેંચાય છે, એનો વેગ એ બાજુ ચાલશે. અતિન્દ્રિય જ્ઞાન બાજુ એ અંતર્મુખ નહીં વળી શકે, એ પર બાજુ બહિર્દ્રષ્ટિમાં ખેંચાણ હોય. સારી વાત છે, ભાવના રાખી
આપણે. સનાતન સિગંબર ક્યાંય બહાર બનો જાયો.